તારીખ 12/4/1992 શ્રી મધરાજચંદ્ર પત્રાંક 755 ઉપર પૂજ્યભાઈ શ્રી શિષ્યભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 357
માર્ગમાં અનંત ગુણોનું શુદ્ધ પરિણમન આંશિક શુદ્ધ પરિણમન છે. તેમાં સમ્યક દર્શન, સમ્ય જ્ઞાન અને સમ્યક ચારિત્ર, દર્શન જ્ઞાન અને ચારિત્ર, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર, એ ત્રણ મુખ્ય ગુણો છે અને એના નામથી મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. એ ત્રણમાં પણ સમ્યક દર્શનની મુખ્યતા ગણેશ સ્થળે વિતરાગ એવી કહી છે. વિતરાગ વિનેન્દ્ર મુખ્યતા એના ગુણ સ્વભાવને લઈને, એના કારણોને વિચારીએ તો એ ગુણ એક એવો છે, શ્રદ્ધા અથવા દર્શન ગુણ એવો છે કે જે પૂરી શક્તિથી શુદ્ધ થઈને પરિણમે છે. બીજા બધા ગુણો છે એનું પરિણામ છે પણ આંશિક. એક ગુણમાં શક્તિ કેટલી? અનંત શક્તિ છે. પોતાનું અનંત શક્તિ એ કરીને પ્રથમ જ શરૂઆતથી એ ગુણ શુદ્ધરૂપ પરિણમે છે એટલે એની મુખ્યતા છે. બીજા ગુણોમાં અનંત શક્તિ છે એ વહેંચાયેલી છે. થોડી શુદ્ધતારૂપ પરિણમે છે, થોડી શુદ્ધતારૂપ પરિણમે છે. જ્યારે આ એક ગુણ એવો છે કે પૂરેપૂરો શુદ્ધ થઈને પહેલેથી કરે, એક તો ખાસ કારણ આ છે. બીજો એનો પોતાનો સ્વભાવ કારણ છે. જેમ જ્ઞાનનું જાણવું એવો સ્વભાવ છે, એમ દ્રષ્ટિનું શ્રદ્ધવું એવો સ્વભાવ છે. અને એ શ્રદ્ધા છે, પરિણામોમાં જ્ઞાનનો પર્યાય છે, ચારિત્રનો પર્યાય છે, શ્રદ્ધાનો પર્યાય છે, સુખનો પર્યાય છે, વિભુત્વ પ્રભુત્વ આદિ અનંત ગુણોનો પર્યાય હોવા છતાં આની વિશેષતા એ છે કે બહુ જ બધા ગુણોને જાણે એ ખેંચતો હોય એવું એનામાં નિમિત્તત્વ રહેલું છે. બધા ગુણમાં નિમિત્તત્વ રહેલું છે કે અનંત ગુણોને શુદ્ધ થવામાં જાણે તે શ્રદ્ધાનિમિત્ત પડે છે. એવું એક એનું પોતાનું વિશિષ્ટ ગુણ પણ જોઈને, પણ પરિણમનની ગુણ વિશિષ્ટતા જોઈને પણ શ્રદ્ધાની મુખ્યતા વિતરાગો એ કહી છે. મોક્ષ માર્ગમાં શ્રદ્ધાની પ્રધાનતા વિતરાગો એ કહી છે. હવે એને થોડુંક ક્રોસ એક્ઝામિનેશન જેને કહે છે એવી રીતે વિચાર કરીએ કે કોઈ જીવ એવા છે કે જેને શાસ્ત્રનું અંગ પૂર્વનું શાસ્ત્ર અનુસારી જ્ઞાન છે. એવું જ્ઞાન છે કે બીજા આશ્ચર્યચકિત થઈ જાય એવું જ્ઞાન છે. એટલી સ્મૃતિ હોય, એટલું કંઠસ્થ હોય, અને સેંકડો શાસ્ત્રોમાંથી હજારો શાસ્ત્રોમાંથી આધાર આપી શકે છે, છતાં જો એને શ્રદ્ધા નથી, આત્માનો અભેદ શ્રદ્ધા નથી, સમ્યક દર્શન જ પ્રગટ્યું નથી, તો એ જ્ઞાનની કિંમત કેટલી? શૂન્ય છે, એકડા વિનાના ગીંડા જેટલી છે, શૂન્ય છે એ જ્ઞાનની કિંમત. લોકોને આશ્ચર્ય થાય, આકર્ષિત થઈ જાય લોકો, હજારો માણસો આકર્ષિત થઈ જાય એવો ઉભા રહે, પણ સમ્યક દર્શન વગરના એ જ્ઞાનની કિંમત શૂન્ય છે. એવી જ રીતે જીનોક્ત વ્યવહાર રૂપ મુનિનું આચરણ હોય, કેવું? જેને દ્રવ્યલિંગ કહે છે શાસ્ત્રની અંદર, ચોખ્ખું દ્રવ્યલિંગ હોય. અત્યારે ગડબડ થયું, ચોખ્ખું ચોખ્ખું હોય, 26 મૂળ ગુણમાં ક્યાંય અતિચાર લાગે નહીં, નીર અતિચાર, અને સાથે સાથે ઘણું તપ હોય, બાહ્ય તપ, અનશન આદિ, પણ એને સમ્યક દર્શન ન હોય તો એની કિંમત કેટલી? શૂન્ય છે એની કિંમત, તો એની કિંમત થશે. એટલું મોક્ષ માર્ગને વિશે સમ્યક દર્શનનું મહત્વ છે, અને તે યથાર્થ છે. જે મહત્વ છે તે યથાર્થ છે, પણ વાત યથાર્થ કરે છે ને, એને કેમ તમે ના પાડો? તો કે આજે યથાર્થ કરે છે, કાલે કેવી વાત કરશે એનું ઠેકાણું નહીં રહે. આજે ભગવાનને એમ કહે છે, કહેશે કે આપ કયો છો એ બરાબર છે, ગુરુને એમ કહેશે કે આપ કયો છો એ બરાબર છે, કાલે એમ કહેશે કે નહીં નહીં એમને આ મળ્યું. એના પરિણમનનો પાયો નથી ત્યાં, એના પરિણમનને કોઈ આધાર નથી, ફરી જશે એમ કહે. એટલે ટોડરમલજી એ દ્રષ્ટાંત આપ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, કે જેમ કોઈને દારૂનો નશો છે, એ નશાવાળો પુરુષ માતાને માતા કહે છે તો પણ તેના ઉપર ભરોસો રાખી શકાય
નહીં,
એ ક્યારે બીજું શું બોલશે એનું ઠેકાણું નથી. એ પરિસ્થિતિ શ્રદ્ધાનગરના જ્ઞાન આચરણની છે. આજે વિનોક્ત વ્યવહાર પાળે છે, કાલે કેટલા પાપ કરશે ભગવાન કરમાદીને એનું પૂછતાનું નથી. દુર્બળ દેહને માસ ઉપવાસી જો છે, માયા રંગ જોઈને તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંદરથી બીજું બોલે છે, એવી અનંત સંસારી છે. એનું કારણ મિથ્યા દર્શન છે. અને એક નવકાર મંત્ર બોલવા જેટલું વ્રત પછાણ નથી, પણ અલ્પગાળમાં મોક્ષ ગામે છે એનું કારણ સમય કરશે, એટલું શ્રદ્ધાનું મહત્વ છે. અને એટલો શ્રદ્ધાનો પરિણમનની અંદર વક્કર છે, પણ બળવાન પણ એટલું છે, અનંત શક્તિ એ પરિણમે છે. અહીંયા માણસનું એમ થાય કે વેદ ના હોય તો જ્ઞાનને કેવી રીતે જુદું પાડવું? વેદનામાં તો નીકળાઈ જવાય છે, પણ સાતમી નારકીની વેદનાથી ભિન્ન પડીને સમ્યક દર્શન આત્મા જ કરે છે કે સાતમી નારકીની અનંતી વેદના, શરીરની પીડા, અસાતા એને ઓળંગી જાય છે, ઉલંગી જાય છે, એ સમ્યક દર્શન એટલી શક્તિ છે શ્રદ્ધામાં. એટલે મુખ્યતા કહી છે, જો કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, કેમ કે ઓળખાણ કરનાર જ્ઞાનની પર્યાય છે. ઓળખાણ કરવી, જાણવું, સમજવું એ જ્ઞાનની પર્યાય છે, અને એ સમ્યક દર્શનને પણ જ્ઞાન ઓળખે છે. એટલી જ્ઞાનમાં વિશેષ પાસે જ્ઞાન જ્ઞાનને પણ જાણે અને સમ્યક દર્શન આદિ બીજા ગુણોના પરિણામને પણ એ જાણે. તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ, ભલે જ્ઞાન એને ઓળખે છે તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસારના હેતુ રૂપે હોવાથી, એટલે સંસારના દુઃખના હેતુ રૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે, સમ્યક દર્શનનું મુખ્યપણું સ્વીકારવામાં આવ્યું છે અને તે યથાર્થ છે, એમાં કોઈ નિર્દેશ યથાર્થ છે. આટલી મુખ્યતા સાથે મોક્ષ માર્ગની વાત શરૂ કરવી છે એમાં આટલી એક ભૂમિકા બાંધી લીધી સમ્યક દર્શનની મુખ્યતાને. હવે સમ્યક દર્શનની મુખ્યતા સુધી હું મોક્ષની વાત કરશે, બધે સમ્યક દર્શનની મુખ્યતા લેશે. જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસ થતું જાય છે અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે. શું કહે છે? જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે એટલે સમ્યક દર્શનની મુખ્યતા એ પરિણમન શુદ્ધ થતું જાય છે. સમ્યક દર્શનના કારણે નિર્મળતા વધતી જાય છે આત્માના પરિણમનમાં, તેમ તેમ સ્વરૂપ સ્થિરતા પ્રત્યેનું વીર છે એ જોર કરતું જાય છે. દ્રષ્ટાંત લઈએ, જેમ એક ચતુર્થ અથવા પંચમ ગુણ સ્થાન વર્તી સાધક છે એને મુનિપણું પ્રગટ થવાની તૈયારી પહેલા એને ખબર પડે છે નીચેના ગુણ સ્થાનમાં, ક્યાંથી ખબર પડે છે? શું વિચારવા જેવું? દીક્ષા તો પછી લેશે, દીક્ષાની વિધિ ચાલે છે ત્યાં સુધી, પછી ધ્યાનમાં બેસતા સપ્તમ ગુણ સ્થાન આવશે. તો હું દીક્ષા લઉં અને મુનિપણાને પ્રાપ્ત કરું છું એને નીચેના ગુણ સ્થાનમાં ખબર કેવી રીતે પડી છે? એનો જે વિર્યોલ્લાસ છે, અંદરથી જે પુરુષાર્થ જોર કરે છે, એનાથી અણસાર આવે છે કે હવે સ્વરૂપમાં જામવાની દશા વધતી જાય છે. મારે હવે બાહ્યાભ્યંતર અસંગપણું પ્રાપ્ત કરીને સર્વસંગથી અસંગ થઈને હવે સ્વરૂપમાં લીન થઈ જાય. એટલે બુદ્ધિપૂર્વક જે વિચારો હતા એ એક પછતાણ થી છૂટી જાય છે. મુનિ દશાનું જ્યાં પછતાણ લે ત્યાં એને સંઘના બુદ્ધિપૂર્વકના બધા વિચારો છે એનું બળ છૂટી જાય અને સ્વરૂપ સ્થિરતા થતાં એકદમ અસંગ દશા પ્રત્યે છે મુનિ દશાની યોગ્ય. એ સમ્યક ચારિત્ર પ્રત્યેનું વીર્ય ઉલ્લસ થઈ જાય છે એ નીચે જ ખબર પડે છે, પડી જાય છે. બહારમાં પણ ખ્યાલ આવે છે કે હવે આ ઉદય પૂરો થશે, પ્રવૃત્તિનો ઉદય હવે પૂરો થવાની તૈયારી છે. હવે પ્રવૃત્તિનો ઉદય મારાથી સહન થાય એમ નથી, કોઈ પ્રવૃત્તિના પરિણામ હું સહન કરી શકું એવું છે જ નહીં, અથવા જે સંઘમાં રહેવું થાય છે એ સંઘમાં પણ હું રહી શકું એ પરિસ્થિતિ છે નહીં. એટલે ક્રમે કરીને સમ્યક ચારિત્રની જે સ્વભાવની સ્થિરતા થવાનો વખત આવે છે અને એ વખત આવે છે જેને લીધે આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે. સિદ્ધ થતો જાય છે કે પ્રાપ્ત થતો જાય છે, આત્મસ્થિરતા વધતી જાય છે. નીચેના ગુણ સ્થાનમાં પણ આત્મસ્થિરતા વધતી જાય છે. એક ગુણ સ્થાનમાં અસંખ્ય ભેદ છે, સ્થિરતાની તારતમ્યતા એ જોવામાં આવે તો અસંખ્ય ભેદ છે એક એક ગુણ સ્થાન. સાતમું ગુણ સ્થાન 0.5 સેકન્ડનું હોય તો પણ એના અસંખ્ય ભેદ છે. આઠમા ગુણ સ્થાન થી બારમા ગુણ સ્થાન અંતર્મૃત માં જાય તો એક ગુણ સ્થાન ના અસંખ્ય ભેદ છે, તારતમ્યતા ની ચોથા કે પાંચમા ગુણ સ્થાન માં ઉત્કૃષ્ટ સ્થિરતા થાય એટલે ઉપરના ગુણ સ્થાન માં આવવાની પરિસ્થિતિ થાય છે, અને એ પરિણામની ધર્માત્માને પોતાને ખબર પડે છે કે મારા પુરુષાર્થનું વિશેષપણ થઈ ગયું છે, હવે હું સ્વભાવમાં સ્થિર થાવ, એવી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે. સ્થિરતા સ્વરૂપની સ્થિરતા એ ચારિત્ર છે, અને છેવટે આત્મા નિજ પદમાં લીન થઈને આત્મા પૂર્ણતામાં લીન થાય છે, પર્યાયમાં આત્મા લીન થાય છે, એવી ભાષા લીધી છે. જે બીજી ગાથામાં કુંકુદ આચાર્ય લીધી ને, દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત તેને સ્વસમય જાણવો, ઉદગળ પ્રદેશોમાં સ્થિત તેને પરસમય જાણવો. દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ આત્મામાં સ્થિર થયા એમ નહીં, આત્મા દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિર થયો. સહી છે, ભાવને વિશેષપણે વ્યક્ત કરવાની એ પદ્ધતિ. કહે છે કે આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંક રહિત થવાથી મોક્ષ દિશામાં એક શુદ્ધ આત્મ સ્વભાવ મોક્ષમાં પરમ અવ્યાબાદ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. આત્મા અનુભવમાં સ્થિત થાય છે, આત્મા સુખ સમુદ્રમાં સ્થિર થઈ જાય છે, આત્મા સ્થિર થાય છે, એવી દશા ક્રમે કરીને પ્રગટ થાય છે. એ સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. જેમ જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે એ સમ્યક દર્શનનો પરમ ઉપકાર છે. મતિસ્તુત જ્ઞાન હતું, એ જ મતિસ્તુત જ્ઞાન સમ્યક દર્શનની પ્રાપ્તિને લીધે સમ્યક સ્વભાવને પામ્યું, એટલે સમ્યકપણાને પામ્યું, અનંત ગુણો પણ સમ્યકપણાને પામ્યા, તે સમ્યક દર્શનનો પરમ ઉપકાર છે. સમ્યક દર્શનનો ઉપકાર ગાયો છે. આગળ નમસ્કાર કર્યા છે, કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર છે. સમ્યક દર્શનને નમસ્કાર કરાય કે ન કરાય? દર્શનને નમસ્કાર કરાય પણ સમ્યક દ્રષ્ટિને નમસ્કાર ન કરાય, કેમ કે એમાં આત્મા હારે આવે છે. એટલે સમ્યક દર્શન પૂજ્ય છે અથવા વંદ્ય છે, નમસ્કારને યોગ્ય છે, અને આત્મા નમસ્કારને યોગ્ય નથી એમ છે. શું કહેવું છે? એટલે કે સમ્યક દર્શન ને અર્ધ ચડાવવામાં આવે છે, જ્ઞાન અને ચારિત્ર થી સમ્યક દર્શન ને જુદું પાડીને અર્ધ ચડાવ્યો છે. સમ્યક દર્શન ની અષ્ટગ્રહી થી પૂજા કરી અનુસંધાન મેળવવું જોઈએ તો ક્યાંય એને દોષ ન લાગે, અને સમ્યક દર્શન નું સ્વરૂપ સમજે એ તો સમ્યક દર્શન પ્રત્યે એનું મસ્તક તો નિમા વગર રહે જ નહીં. જે સમ્યક દર્શન નું સ્વરૂપ સમજે એ તો સમ્યક દર્શન પ્રત્યે નિમા વગર નિયમ બદલવા દીધા. દેવગુરુ શાસ્ત્ર ને સમ્યક દર્શન ની પૂજા ક્યાંથી આવી શકો છો? ગુરુદેવ એ કહ્યું છે કે ટોડરમલજીએ કે બનારસદાસે કહ્યું છે એ તો વાત જ નથી. જ્ઞાનીઓ એ સમ્યક દ્રષ્ટિઓ સમ્યક દર્શન નો મહિમા ઘણો કર્યો એની તો વાત જ નથી કરી. આચાર્યો ને મુનિઓ એ કર્યો એને એના આધારે માધુતા ફક્ત બીજાના આધાર નથી લીધા. કેમ કે એને તો કાઢી નાખે, એ તો વિદ્વાન કહેવાય, તો પંડિત કહેવાય. મુનિઓનું શું કહું? સમય સાર એમ કહે, નિયમ સાર એમ કહે, ભક્તપાહુ એમ કહે, શું ગોમઠ સાર એમ કહે, વિષ્ણુકરંદ શ્રાવતાચાર એમ કહે, દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, કરણાનુયોગ અને કથાનુયોગમાં તો બહુ પ્રસિદ્ધ છે. કથાનુયોગમાં તો બહુ મોટા દ્રષ્ટાંતો છે ઇન્દ્રો વગેરે. સજ્જન માણસોનું આપણે સજ્જનતા જોઈએ છીએ તો શું કહે છે? તરસ લાગી હોય ને ખાલી પાણી પાયું હોય તો પણ એમ કે ભાઈ આપણે જેવી તરસ્યા હતા ભલે પાણીને મૂલ્ય કાંઈ નથી પણ એને પાણી પાયું છે. આ સજ્જનતા એમ લોકો પર સજ્જનતાનો વિષય શું છે? સમ્યક દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ ની વાણી જળ છે એ પણ નિમિત્ત થાય છે ને. મને મને મારા જ્ઞાન માં એ નિમિત્ત પડે છે ને પ્રધાનમાં. દેવગુરુ ને શાસ્ત્ર માં શાસ્ત્ર અચેતન છે કે ચેતન છે? હે, અચેતન ની પૂજા કરાય. અને સમ્યક દર્શન સચેતન છે કે અચેતન છે? તો અચેતન ની પૂજા કરાય ને સચેતન ની પૂજા ન કરાય, કઈક ફરી જેવું લાગે છે. વાણી છે તે અચેતન છે તો પણ સ્વભાવને દર્શાવતી, સ્વભાવને દેખવામાં નિમિત્ત પડે છે તો એની પણ પૂજા કરવામાં આવે છે કે નહીં? જીનવાણી ની પૂજા કરવામાં આવે છે. કેમ કરે છે? એ શાસ્ત્ર આત્માને કઈ લાભ કરી દે છે? શાસ્ત્ર કરતા થાય અને કોઈ જીવનું પરિણામ કાર્ય થાય ખરું?
નહીં.
નિમિત્તનો અર્થ જીવ છે, છતાં એની પૂજા કરવામાં આવે છે નિમિત્ત જીવને. તો સમ્યક દર્શન તો સચેતન છે. સમ્યક દ્રષ્ટિ અને સમ્યક દર્શન કહો સચેતન સચેતન છે. પરમાત્મા પ્રકાશ માં લીધું છે ને નવધા ભક્તિ છે. કાર્તિકેય અનુપ્રેક્ષામાં નવધા ભક્તિ વાળી વાત લીધી છે. મુનિ ની પણ નવધા ભક્તિ કરવી અને આહાર દાન દેવું. શુલક વિલક સાચા હોય એની પણ નવધા ભક્તિ કરી અને આહાર દાન દેવું. અને સમ્યક દ્રષ્ટિ ની પણ નવધા ભક્તિ કરીને આહાર દાન દેવું. આ ગુરુદેવ ના ચરણ ધોતા હતા કે નહીં? આપણે હોય કે ન ધોવાય હોય, નવધા ભક્તિ માં ચરણ ધોવાય એ ભક્તિ છે. આહાર દાન દેતા પહેલા ચરણ ધોવા, મુનિઓના ચરણ ધોવે, નવધા ભક્તિ છે. નહીં તો મિથ્યાત લાગે. જો જો એ શાસ્ત્રની આજ્ઞા બહાર હોય તો મિથ્યાત લાગે, આજ્ઞાનો આજ્ઞા વિરુદ્ધ થઈ જાય તો ખબર પડતી નહીં હોય ને. વર્ષો સુધી તો ચાલ્યું કે ન ચાલ્યું, હે અંદરથી સમજવા જેવો આપણે કન્વર્ટ થોડું છેલ્લે રહી જતું હતું. પગ ધોવા દ્રષ્ટિના પગ ધોવા એવું દિગંબર માં ક્યાં છે? છેલ્લે રહી જતું હતું એ વખતે ધોતા હતા ખરા, પણ અંદર માં છેલ્લે રહેતું હતું કે આવું થાય કે ન થાય, સાચું હશે ખોટું હશે. એનું નામ છેલ્લે કોણ બેઠું? વિરોધ આવે એનો. બુદ્ધિ પ્રસાદ વેચતા હતા ને એ વિકલ્પ આવતો હતો. બાવા સાધુ પ્રસાદ વેચે, ગુરુદેવ પ્રસાદ વેચતા હતા. દિગંબર માં તો આવું કઈ જોયું ન હોય, પછી વિકલ્પ છે. પણ એમને કહેલું કહેલું સર્વમાન્ય કરવું જોઈએ. ઓળખાણ હોય તો, ન ઓળખાણ હોય તો આની વિકલ્પ દીખા વગર આ બરાબર છે ને આ બરાબર નથી, આત્મ બરાબર છે ને આત્મ બરાબર નથી. એટલે એનું બરાબર નથી એના કરતા પોતે દોઢ દાય થાય એટલો દાખલો રજૂ કર્યું. આટલું બરાબર નથી તો ઉપકાર ગાયો કે જે સમ્યક દર્શનની પ્રાપ્તિથી જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે એ સમ્યક દર્શનનો ઉપકાર છે, એમને પરમ ઉપકાર છે, ઉત્કૃષ્ટ ઉપકાર છે. એવો ઉપકાર બીજાનો થતો એમ સમ્યક દર્શન ક્રમે કરી શુદ્ધ થતું જે પૂર્ણ શીર સ્વભાવ સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય, સમ્યક દર્શન સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય. તેને અર્થે સમ્ય જ્ઞાનના બળની એટલે સમ્ય પુરુષાર્થની તેને એ પૂર્ણતા થવા માટે સમ્યક દર્શન પૂર્વક સમ્યક પુરુષાર્થની આવશ્યકતા છે. સમ્યક પુરુષાર્થ કરીને આ જીવ પૂર્ણ સ્થિરતાને સમ્ય ચારિત્રને યથાખ્યા ચારિત્રને પામે છે. તે સમ્ય જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય તે સમ્ય જ્ઞાનનું બળ વધે છે. એની જે આવશ્યકતા છે તે સમ્ય જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય વિતરાગ શ્રુત અને તે શ્રુત તત્વ ઉપદેશતા મહાત્મા છે. હવે નિમિત્ત ઉપર આવ્યા એ જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગમાં પ્રાપ્ત કરવા માટે બહારમાં શું નિમિત્ત છે કે વિતરાગ શ્રુત નિમિત્ત છે અને એ વિતરાગ શ્રુતના જન્મદાતા વિતરાગ શ્રુત ક્યાંથી ઉત્પન્ન થયું તેને ઉપદેશનારા શ્રુત તત્વના ઉપદેશનારા મહાપુરુષો છે. એ સમ્ય જ્ઞાનની પ્રાપ્તિના નિમિત્ત થાય છે. તે વિતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમ કરુણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. તે વિતરાગ શ્રુતના પરમ રહસ્યને જે મુનિરાજો પામ્યા છે, ભાવલિંગી મુનિઓ જે અસંગ દશામાં વિચરે છે, બધાથી અસંગ હોવા છતાં જેમની પરમ કરુણા છે, શાસ્ત્ર શું કરવા રહે ત્યાં
પરમ કરુણા,
પરમ કરુણા જગતના જીવો દુઃખી છે, કોઈ સગાવાલા નથી રહ્યા, આ મારા સગા છે એ વાત નથી. જગતના બધા જીવો મોક્ષ માર્ગને પામે યોગ થવો એ અતિશય કઠણ. તે ઘણો દુર્લભ છે. એવા મહાત્માઓ સેંકડો વર્ષોથી નજરે થતા નથી. મહદ ભાગ્યોદયના યોગથી જ તેનો યોગ પ્રાપ્ત થાય છે. એવો મહદ ભાગ્યોદયનો ઉદય થાય તો એવા મહાત્માના દર્શન થાય છે, એમાં સંશય નથી. અને એવા મહાત્માના દર્શન કરવા માટે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ પણ આતુર રહ્યા કરે. આ ક્યાંથી બધું નીકળી ગયું? એ દર્શનની ભાવનામાંથી નીકળેલી વાત છે. ગુરુદેવને પણ એ ભાવો ઘણી વાર આવતા હતા. અને જ્યારે મહામુનિઓનો વિયોગ છે એ ભાવનાની અંદર તો ઘણી વાર વ્યાખ્યાનમાં આંખમાંથી આંસુની ધાર નીકળી હતી. એટલા એટલી ભક્તિ પ્રગટ થતી હતી. એ યોગ ઘણો દુષ્કર છે એમાં કોઈ સંશય નથી. કેમ કે કોઈક જ જીવ એ દશાને પામે. સમ્યક દ્રષ્ટિ કરતા પણ નિદશા પામનાર જીવ ઘણા અલ્પ હોય છે. સેંકડો હજારો સમ્યક દ્રષ્ટિમાંથી કોઈક જીવ મુનિ દશામાં આવે. એવા સેંકડો મુનિઓ હજારો મુનિઓમાંથી કોઈક મોક્ષને પ્રાપ્ત થાય એવું ઉત્તર ઉત્તર દુર્લભ થાય છે. કહ્યું છે કે તહારુવાણમ શ્રમણાણમ, શ્રમણનું છે દુર્લભપણું છે એમ કહેવાનો અર્થ છે. એ શ્રમણ મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણ પરંતુ છે આ પ્રમાણે તેનું વર્ણન પરમ પુરુષે એટલે તીર્થંકર દેવે આ પ્રમાણે કર્યું છે. સાધુની દશા કેવી હોય? અભ્યંતર દશાના ચિહ્ન તે મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણથી નિર્ણિત કરી શકાય. અભ્યંતર દશાના ચિહ્ન તે મહાત્માઓને બાહ્ય પ્રવૃત્તિના લક્ષણથી નિર્ણિત કરી શકાય. એટલે જેનો વ્યવહાર શુદ્ધ હોય તો પછી એનો નિર્ણય કરી શકાય કે અભ્યંતર દશા પણ કાંઈક હોવી ઘટે છે. જો કે પ્રવૃત્તિ લક્ષણ કરતા અભ્યંતર દશા વિશેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે. એટલે દ્રવ્યલિંગ હોય અને ભાવલિંગ ન પણ હોય, અને દ્રવ્યલિંગ હોય અને ભાવલિંગ હોય પણ ખરું, બે રીતે બનવા જેવું છે. પણ એક બાહ્ય પ્રવૃત્તિ લક્ષણ તો બરાબર હોવું જ જોઈએ. ન હોય તો એમાં દરેક ભાવલિંગ હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે વિભાવની મર્યાદા તે ગુણસ્થાન ઉલ્લંઘન કરે તો તે ગુણસ્થાનની અંદર તે ભાવમાં ભાવરૂપ ગુણસ્થાન તો હોઈ શકે નહીં, એટલે અન્ય પણ નીકળી શકે છે. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અભ્યંતર દશાની પરીક્ષા આવે છે. મુમુક્ષુ હોય તો ઓળખી શકે એમ કે મુનિને. મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી શકે અને મુમુક્ષુ મુનિને પણ ઓળખી શકે છે. એ વાત અહીં લીધી છે. યોગ્યતા જોઈએ. શુદ્ધ વૃત્તિમાન, શુદ્ધ વૃત્તિમાન એટલે શું? કે જેને એક આત્મહિત સિવાય, એક શુદ્ધ અંતઃકરણથી આત્મહિત સિવાય બીજી વૃત્તિ જીવનમાં નથી. આ એક જ મુખ્ય વૃત્તિ છે કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે. આ જ એક મારા જીવનનું મુખ્ય ધ્યેય છે. આવી જેને શુદ્ધ અંતઃકરણથી વૃત્તિ ઉત્પન્ન થઈ છે એને શુદ્ધ વૃત્તિમાનનું મુખ્ય કહેવામાં આવે છે. આમાં ધ્યેયની વાત આવે છે. અશુદ્ધ વૃત્તિ છે એનો અર્થ શું થાય છે? અશુદ્ધ વૃત્તિ છે એનો અર્થ શું થાય છે? કે અંદરમાં એની નિયત બરાબર નથી. પૂર્ણ શુદ્ધ થવાની નિયત નથી. એ શુદ્ધ વૃત્તિમાનનું મુખ્ય નથી. ત્યાં સુધી ન તો એ સમ્યક દ્રષ્ટિને ઓળખી શકે છે, ન તો કોઈ મુનિરાજ ને પણ એ
ઓળખી શકે છે.
એટલી યોગ્યતા આવે છે જેને ધ્યેય પ્રાપ્તિ છે એના પરિણમનમાં એટલી નિર્મળતા છે, જ્ઞાનમાં એટલી નિર્મળતા છે, નિર્ણય કરવાની શક્તિમાં એટલી છે કે સાધક દશાનો નિર્ણય કરી શકે છે કે આ જ્ઞાની છે અથવા મુનિ છે, એ નિર્ણય કરી શકે છે. અને ચોક્કસ નિર્ણય કરી શકે છે, આત્મવિશ્વાસ પૂર્વકે નિર્ણય કરી શકે છે. એમાં એને અસ્થિરતા નથી, સંશય નથી કે આમ હશે કે નહીં, આમ હશે કે નહીં, હવે જ્ઞાની હશે કે જ્ઞાની નહીં હોય. વાત તો બરાબર કરે છે પણ જ્ઞાની હશે કે નહીં આપણને કેમ ખબર પડે, વાત બરાબર આવે છે એવું એ ત્યાં થતું નથી. આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ આમ જ છે ને બીજી રીતે નથી, મારવાના શક્ય એવી ઓળખાણ આવે છે. સ્પષ્ટ શુદ્ધ વૃત્તિમાન મોક્ષને તેની અભ્યંતર દશાની પરીક્ષા આવે છે અથવા ઓળખાણ થાય છે અને તે બરાબર ઓળખી શકે છે. પાત્રતામાં તથારૂપ પાત્રતામાં આવ્યા વિના પ્રગટ એવા આત્મા જેમાં પ્રગટ થયો છે એ દશામાં આત્મા પ્રગટ થયો છે, આત્મા પ્રકાશિત થયો છે એ ન સમજાય, ન ઓળખાય તો હજી અંદરમાં આત્મા પ્રકાશિત નથી થયો, શક્તિ રૂપે રહ્યો છે એની ઓળખાણ ક્યાં થવા કે એને તો સ્વરૂપ લક્ષ નિશ્ચય થવાનો પ્રસંગ જ આવતો નથી. પહેલા જ્ઞાની ઓળખાય છે, પછી જ્ઞાન સ્વભાવી આત્મા ઓળખાય છે. જ્ઞાની ઓળખાય નહીં અને જ્ઞાન સ્વભાવી આત્મા ઓળખાય એવું ત્રણ કાળમાં કોઈને બંધન
નથી,
કેમ કે આ પ્રગટ દીવો છે, આ શક્તિરૂપ છે, એક વ્યક્તિરૂપ છે. વ્યક્તિને સમજે ને શક્તિને સમજે એ વાત નથી આવી.
અત્યાર સુધી જ્ઞાન સ્વભાવી આત્માને ઓળખવાની મહેનત કરી છે, જ્ઞાનીને ઓળખવાની મહેનત કરી છે.
આત્મા પ્રાપ્ત કરવો છે, મારે આત્મ કલ્યાણ કરવું છે એવું જે પ્રયોજન છે એ પ્રયોજન ચોખ્ખું નથી, ચોખ્ખું પ્રયોજન નક્કી કરેલું નથી. આત્મહિત જ કરવું છે એવું ચોખ્ખું પ્રયોજન નથી. દૂધમાં ને દહીંમાં દહીંમાં પગ રાખવો છે, સંસાર પણ વાલો રાખવો છે અને આત્મકલ્યાણ પણ વાલું કરવું છે. 331માં કહ્યું છે આ ગ્રંથમાં, 331માં પકડી
લે.
એવા સંસારી પ્રસંગ અને પ્રકાર તેમાં જ્યાં સુધી આ જીવને વાલક વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસનું અસંભવિત છે. એને સ્વરૂપની ભાષે સ્વરૂપ નિશ્ચય નહીં થાય, ભાષનો કયો નિશ્ચય થવો, કયો લક્ષ થવું, કયો ઓળખાણ થવું છે. અને સત્સંગનું મહાત્મ્ય એટલે સત્સંગ એટલે સત્પુરુષ લેવા, સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. એને તો સત્સંગની મહિમા પણ યોગ્ય પ્રકારે આવવાની નથી, સત્પુરુષની મહિમા પણ આવવાની નથી. એટલે જ્યાં સુધી તે સંસારગત વાલક અસંસારગત વાલકને પ્રાપ્ત ન થાય એટલે દ્રઢ મોક્ષેચ્છા
ને થાય ત્યાં સુધી ખસી ખરી અપ્રમતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર કરવો યોગ્ય છે. ત્યાં સુધી બરાબર પુરુષાર્થનો સ્વીકાર કરવો એટલે કે પોતાના ધ્યેયને બરાબર પુરુષાર્થ પણ ધ્યેયને નક્કી કરવું. આગળ બધી ઘણી વાતો કરી ગયા છે
આ પ્રકારે.
પોતે તર્ક ઉઠાવે છે એવા મહાત્માઓના નિશ્ચિત જરૂર આગમ તો છે આપણા ઘરમાં કપાટ ભર્યા છે ગુરુદેવની કૃપાથી. હું આપણને તો ગુરુદેવની કૃપાથી ઘરે ઘરમાં કપાટ ભર્યા છે છે તો પછી એવા મહાપુરુષની શું જરૂર છે? શું સમાગમ શા માટે કરવો? એ બધી ભાગતમાં ઉતરવું ગમે તેવો પુરુષ હોય કોઈ સારા વિદ્વાન ને આપણે રોકી લઈએ પગાર સારો આપીએ ઠીક. કોઈ સારા ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે બરાબર એ વ્યાકરણ અને શબ્દાર્થનો જાણતા હોય અથવા તો શબ્દકોષ લઈને બેસે બરાબર શબ્દનો અર્થ કરી શકાય તેવા પુરુષથી જીવને કલ્યાણનો યથાર્થ માર્ગ શા માટે ન પામી શકે? બરાબર સમજાવનાર હોય વિદ્વાન તો એનાથી કેમ કલ્યાણની પ્રાપ્તિ કેમ ન થશે એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે. એટલે કોઈ ગમે તેમ આપણને શાસ્ત્ર સંભળાવનાર મળે એટલે વાંધો નહીં, સમયસર આપણને સંભળાવનાર જોઈએ ગમે તે સંભળાવનાર હોય એમ અહીંયા વિચારવા યોગ્ય એનું કારણ છે. કોઈ પણ માણસ કોઈ પણ વાત કરે ત્યારે પોતાના અભિપ્રાયને ભેળવીને કરે, ભેળવીને કર્યા વિના રહી શકે નહીં એવી એક વાત કરનારની વાસ્તવિક પરિસ્થિતિ છે. એટલે અભિપ્રાયનો દોષ હોય એ કહેનારમાં આવ્યા વિના મળીએ. એટલે સમયસારનું કથન નિર્દોષ છે પણ કહેનાર છે એમાં ગડબડ કરી જાય એને ક્યાંક પણ રાગની શુભરાગની ઉપાધિતા આવ્યા વિના મળીએ. પાપાનો ગંધિત પુણ્યનો આદર કરવો પણ પુણ્યાનું ગંધિત પુણ્ય તો ઉપાસવું કે ન ઉપાસવું? એ આશ્રવ તત્વ છે જે બંધનું કારણ છે એ મોક્ષનું કારણ નથી, અથવા તો એ સ્વભાવ નથી અને વિભાવ છે અને વિભાવ ઉપાધિ હોય શકે
નહીં.
જો સ્વભાવ ઉપાધે હોય તો વિભાવ ઉપાધે ન હોય ને વિભાવ ઉપાધે હોય તો સ્વભાવ ઉપાધે ન થાય. આમ બને પ્રશસ્ત રાગ આવે પણ હોવો જોઈએ એમ કરીને એ કૃત્રિમતાથી લાવવાનો વિષય તો કરતાપણું થઈ જાય. કૃત્રિમતા કરે તો કરતાપણું થઈ જાય ના એવા મહાત્મા પુરુષનો યોગ બહુ બહુ દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માનો યોગ દુર્લભ છે તો આવા દુઃખમુખી કાળમાં તેમ હોય એમ કાંઈ કહેવું રહેતું નથી. તો હોય આવા દુષ્મ કાળની અંદર તો એવા મહાત્મા પુરુષના દર્શન થવા એ ઘણા ઘણા દુર્લભ છે. કહ્યું છે કે યદ્યપિ એવું છે કે જીત કરી લઈએ તો સૌ સર્વથી ઉત્કૃષ્ટ કાળ છે, અનંતા ચોથા કાળ આરાથી સારું છે. જે કાળમાં આ આત્મા પોતાનું આત્મહિત સાધે એ કાળ અનંતા ચોથા આરા કરતા પણ સારો છે. અને જે મહાપુરુષના યોગથી આત્મહિત સાધે તે અનંતા તીર્થંકરોથી પણ મહાન યોગ છે. કેમ કે અનંતા તીર્થંકરોનો યોગ થઈ ગયો, સમુશ્રમનો ક્ષેત્રનો યોગ પણ થઈ ગયો, ચોથા આરા પણ અનંતા આવી ગયા. આ દિવસ ક્યારે નહોતો, બધી લાભ મળ્યો છે, બહારનો લાભ મળ્યો છે, અંદરનો લાભ લીધો નથી. એટલે અનંત તીર્થંકર તો હજી કયા છે એનું કારણ એ કહ્યું છે કે યદ્યપિ તેવા મહાત્મા પુરુષોનો ક્વચિત યોગ બને છે તો પણ શુદ્ધ વૃત્તિમાં મુમુક્ષુ હોય તો ખરીને એ વાત લીધી છે કે અપૂર્વ ગુણને તેવા મુહૂર્ત માત્રમાં સમાગમમાં તે પ્રાપ્ત કરી શકે, પહેલા ઓળખી શકે છે એમ લીધું. હવે કહે છે કે એ પ્રાપ્તિ પણ કરી શકે છે. જો શુદ્ધ વૃત્તિમાન હોય તો એને ગ્રહણ કરવાની યોગ્યતા હોય, અને ગ્રહણ ન થાય એમ કેમ બને? ગ્રહણ કરવાની યોગ્યતા હોય ને ગ્રહણ ન કરે એમ કેમ બને? આ બ્લોટિંગ પેપર છે એ થાય ને સુસી હે, ત્યાં ચૂંટણો કાગળ બીજો મૂકો તો નહીં ચૂસે, મીણ લગાડેલો કાગળ નહીં ચૂસે, યોગ્યતા છે માટે ચૂસી જાય છે. એમ આ જીવ ઉપદેશને ગ્રહણ કરવાની યોગ્યતામાં અને તત્પરતામાં આવીને ઊભો હોય અને ઉપદેશ મળે તો કેમ ગ્રહણ ન થાય? એને એ ઉપદેશને ગ્રહણ થાય છે. શુદ્ધ વૃત્તિ ઓળખવું હોય તો પોતાના આત્માને પૂછવા દેવાની છે. કાલે વાત લીધી હતી આત્મકલ્યાણ, તો પછી આયા પ્રવૃત્તિ તું શું કરવા કરે? હેતુ છે તારો
બરોબર,
જે અન્યથા હેતુ છે એના માટે તો સંસારના ઘણા ક્ષેત્રો છે, ઘણા પ્રસંગો છે. પણ જો એક આત્મકલ્યાણનો જ્યાં વિષય ચાલે છે મુખ્યપણે એવું જે આ ક્ષેત્ર છે એમાં જો તારી શુદ્ધવૃત્તિ નથી આત્મકલ્યાણ, તો પછી તું શું કરવાનું? આ પ્રવૃત્તિમાં ઊભો છે, આ પ્રવૃત્તિ માટે આવ્યો છે, બસ આમ નક્કી કરવા જોઈએ.
બરોબર,
એ દિશાની જેમ ધર્મ રોકડીઓ છે તેને સમ્યક દર્શન થાય અને કાળજંતિ નથી થાય, બીજી ક્ષણે થાય કે બીજા ભવે થાય એ વાત નથી. એમ પાત્રતાનો વિષય પણ બહુ રોકડીઓ છે, જે ધર્મનું મૂળ છે, ધર્મનું બીજ છે. જ્યારે આ જીવની શુદ્ધ વૃત્તિ થાય તો મારે આત્મકલ્યાણ જ કરવું છે આ જીવનમાં, આ ભવ એના માટે જ આવ્યો છે, આ મનુષ્ય ભવ આત્મકલ્યાણ માટે જ મને મળ્યો છે એવું જેને ભાસે લાગે અને આત્મકલ્યાણની શુદ્ધ વૃત્તિ થાય એને તત્કાળ જ તથારૂપ પાત્રતાની ત્યાં પ્રાપ્તિ છે.
બરોબર,
એને પ્રાપ્તતા પાત્રતા પછી પ્રગટ થશે એવું નથી, તે જ કાળે એ પાત્રતા સંપન્ન થાય છે અને એ જ ધર્મ પ્રાપ્તિનું બીજ છે, મૂળ છે. એટલે તો કહ્યું કે એવા શુદ્ધ વૃત્તિમાન મુકતું હોય તો તે અપૂર્વ ગુણને તેવા મૂળમાં મૂળ માત્રમાંના સમાગમમાં પણ પ્રાપ્ત કરી શકે છે. એ પત્રમાં આપણે આગળ આવી ગયું છે. આ જીવને ખરી મુમુક્ષુતા એક વાર પણ આવી ખરી મુમુક્ષુતા નથી આવી. આવે તો એનું આત્મહિત ન થાય એવું છે નહીં. અંદરથી પરમાત્મા એને મદદ કરે છે. અંદર બેઠેલો પરમાત્મા એને મદદ કરે છે. જેમ કોઈ એમ કે ભાઈ હજાર હાથ વાળો રક્ષા કરે એને કોણ મારી શકે, કે હાથમાં માળાથી પડતું મૂકે તો બચી જાય. નીચે રૂમના ઝોકડા ભરેલું ગાડું નીકળ્યું હોય એમાં હજાર હાથ વાળોની અનંત શક્તિ વાળો છે. એક હાથ ગુણો તો અનંત હાથ વાળો છે. પણ પોતાની દાન શુદ્ધ હોવી આમ ધર્મ જ રોકડી છે. ઉધાર ની વાત જ નથી. કર્મ ને કર્મ ના ફળ ઉધાર હોય એ તો પાપ ના ઉધાર છે ને પુણ્ય ના ઉધાર છે. પણ ધર્મ ને ધર્મ નો માર્ગ છે એ તો રોકડો છે. એ જ વખતે એનો લાભ છે. બીજી સેકન્ડ નહીં, બીજી પળ નહીં. આવો માર્ગ સુંદર છે, વ્યવસ્થિત છે. જીવા મહાત્મા પુરુષના વચનના પ્રતાપથી મુહૂર્ત માત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડીને ભયંકર મનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા. એવા મહામુનિઓ હતા એ ચક્રવર્તીઓ. એક મુહૂર્ત માત્ર સાંભળે મુનિ મુનિ દશામાં આવવાની તૈયારી કરી દે. કેવો ઉપદેશ હશે અને કેવી પાત્રતા હશે એટલે આટલો સંસારનો વૈભવ પણ વાલો નહોતા કરતા. એમ એટલું આત્મહિત વાલું કરતા હતા કે ભયંકર તપશ્ચર્યા કરવી, તપશ્ચર્યા કરવી એટલે આત્મામાં સ્થિર થવું. એના એવા કાર્ય માટે બધું એકદમ છોડવાનો ઉદ્દેશ કેવો હોય. તેવા મહાત્મા પુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય, તેવા મહાપુરુષના યોગથી અપૂર્વ આત્મહિત કેમ ન થાય એમ કહેતા કે જો શુદ્ધ વૃત્તિમાન હોય તો થાય થાય ને થાય જ ન થાય એવું બને. સારા દેશ કાળમાં પણ ક્વચિત તેવા મહાત્માનો યોગ બની આવે છે, ક્વચિત જ બની આવે છે એમ કહેવું છે. સારા દેશ કાળ હોય ઘણા એવા મહાત્માઓ વિચરતા હોય તો પણ એવો યોગ તો ભાગ્ય જ મળે. કેમ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ક્યાંય કોઈ ગ્રહક્ષેત્ર કાળ ભાવ સાથે એને લગાવ નહીં હોવાથી, કોઈ જાતનો લગવાડ નહીં હોવાથી, કોઈને સાથે પ્રીતિ નહીં હોવાથી, રાગ નહીં હોવાથી એ ગમે ત્યારે ગમે ત્યાં વિચરતા હોય છે. એનું કોઈ ઠામ ઠેકાણું નથી એટલે એનો યોગ જલ્દી પ્રાપ્ત થતો નથી. ત્યારે એવા પુરુષોનો નિત્ય સંગ રહી શકે તેમ કેવી રીતે બની શકે? તો પછી નિત્ય તો એની સાથે રહેવાનું ક્યાં ને એવું પોતે થઈ જાય તો નિત્ય રહી શકે એના સંગમાં. પોતે પણ એના જેવો થઈને એની સાથે રહેતો રહી શકે, નિત્ય તો રહી શકે નહીં. કે જેથી મુમુક્ષુ જીવ, અને મુમુક્ષુ તો ક્યાંથી, અને મુમુક્ષુને તો કાંઈ ક્યાંથી રહીએ? કેમ કે મુમુક્ષુ જીવ સર્વ દુઃખ સહી કરવાના અન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે. એને ક્યાંથી એ પ્રકારનો યોગ મને કે નિરંતર એનો સમાગમ મળે એવું ક્યાંથી બને? તેમ આ પ્રમાણે ભગવાન ધીમે ઓલું કહો તો પછી એને શું કરવું? એવા જીવે શું કરવું? એને એને શું ઉપાય કરવો? એમ કરીને એ પછી જે પ્રત્યક્ષ યોગની જે આ ઉપલબ્ધિ નથી ત્યાં જે વિતરાગ સ્વરૂપ છે એની ઉપાસનામાં જાવું. એ જાવું તો કઈ રીતે જાવું, કેટલી પાત્રતાની તૈયારી પૂર્વક જાવું, એ વિષયનો જરા વિસ્તાર છે.
સવા દસ સુધી ધર્મચર્ચા ચાલશે, રોજની ત્યાં ધર્મચર્ચા અને તેરસ નો